हेलो, जय जिनेन्द्र। जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो अहीं प्रश्न 168 चाले छे, एनो पहलो भाग आपणे कर्यो छे। प्रश्न 168 एनो पहलो भाग आपणे कर्यो छे कि चौथू गुणस्थान अविरति सम्यक दृष्टि प्रगट थता मिथ्यात्व अने अनंतानुबंधी નો અભાવ થાય છે અને સાથે તે સંબંધી અવિરતિ પ્રમાદ કષાય અને યોગનો પણ અભાવ થાય છે। હવે એના પછી બીજું, પાંચમા ગુણસ્થાનમાં તે ઉપરાંત પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો અભાવ થતા તે સંબંધી આંશિક અવિરતિ આદિનો અભાવ થાય છે। અહીંયા આશ્રવોના અભાવનો ક્રમ શું છે એ ચાલે છે। એમાં આ બીજી વસ્તુ, ચોથા ગુણસ્થાન વિશેની વાત થઈ પહેલા, હવે આ પાંચમા ગુણસ્થાનમાં કેવી રીતે શું છે એ અહીંયા કહે છે। એટલે કે પાંચમા ગુણસ્થાનની અંદર એમાં પ્રત્યાખ્યાનાવરણીય તો ચોથા ગુણસ્થાન નથી ગયું, માત્ર અનંતાનુબંધી ગયું હતું, તો અહીંયા જે પ્રત્યાખ્યાનાવરણીય જે છે એ કષાયનો અભાવ થાય એટલે પાંચમા ગુણસ્થાને કે બે કષાયનો અભાવ થયો। પહેલો કસાય અનંતાનુબંધી, બીજો પ્રત્યાખ્યાનાવરણીય। બંને કસાયની અંદર મૂળ તો જાય છે તો ક્રોધ માન માયા લોભ, એ ચાર કસાયો જ જાય છે, પણ એ કસાયો એવા પ્રમાણમાં છે કે જે અનંતાનુબંધી કસાય છે એમાં તીવ્રતા ઘણી હોય છે, સ્થિતિબંધ ઘણો મોટો થતો હોય છે, અને એના પછી જે ફળ આવે એ ફળને લીધે થઈ અને ફરીથી એવા ને એવા બીજા કર્મ એની સાથે જોડાવાને કારણે બાંધે છે, એટલે એને અનંત અનુબંધ એમ કહેવામાં આવ્યું। પ્રત્યાખ્યાનાવરણીયમાં એવું છે કે એને વ્રત આદિ છે જ નહીં, એટલે અહીંયા પ્રત્યાખ્યાનાવરણીય જાય છે એટલે એને અંશે અવિરતિનો અભાવ થાય, એટલે કે વ્રત આદિ થાય છે એટલે એટલો એને વૈરાગ્ય થાય છે, એટલું એને ચારિત્ર થાય છે। પ્રત્યાખ્યાનાવરણીય જાય છે એટલે, પણ હજી પૂરેપૂરું ચારિત્ર નથી થયું, એ અંશે ચારિત્રનો સદભાવ અહીંયા થયો। જે બિલકુલ ચારિત્ર નથી એવું હતું એનો અભાવ થયો, એટલે કે એને હવે ચારિત્ર છે પણ એ આંશિક ચારિત્ર છે, એટલે દેશ ચારિત્ર છે, એને દેશવિરતિ પણ કહેવામાં આવે છે। એટલે પાંચમા ગુણસ્થાનમાં તે ઉપરાંત, એટલે પેલું અનંતાનુબંધીનો અભાવ થયો એ ઉપરાંત બીજું પ્રત્યાખ્યાનાવરણીય કસાયનો પણ અભાવ થાય, અને એવું થતા આંશિક અવિરતિનો અભાવ થાય, એટલે અવિરતિનો તો અભાવ થયો, હવે વિરતિ થયું છે પણ પૂરેપૂરું વિરતિ થયો નથી। અવિરતિ એટલે બિલકુલ ચારિત્ર નહીં એવી દશા, વ્રત તપ વિનાની દશા જે છે એને બદલે હવે એને વ્રત તપ સહિત છે એટલે દેશવિરતિ છે। તો આ પાંચમા ગુણસ્થાનમાં બે કષાયનો અભાવ થાય છે એ વાત અહીંયા લીધી, પણ એ વાત કર્મની વાત જે છે એ તો ખરેખર જોવા જઈએ તો એ બહારની વાત થઈ, કેમ કે આત્મામાં શું થાય છે તે મહત્વનું છે। કર્મ જે છે એ કર્મની એ તો પરવસ્તુમાં જે ફેરફાર થયા એની વાત કરી, મોહનીય કર્મના બે ભાગ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય, અને ચારિત્ર મોહનીયની અંદર આ 16 પ્રકારે આ બધા કસાયો અને 9 પ્રકારે નો કસાય એમ કરીને 25 પ્રકૃતિઓ, તો એમાંથી અહીંયા બીજી ચાર પ્રકૃતિ ક્રોધ માન માયા લોભ અપ્રત્યાખ્યાનાવરણીય જે હતું એ હવે જાય છે. હવે અહીંયા એક શબ્દમાં જરાક ફેર છે, અહીંયા કે અહીંયા પ્રત્યાખ્યાનાવરણીય કસાયનો અભાવ થતા એ રીતે લખ્યું છે. ખરી રીતે જો જોવા જઈએ તેને પ્રત્યાખ્યાન એટલે અપ્રત્યાખ્યાનાવરણીય ત્યાં શબ્દ હોવો જોઈએ, અને છઠ્ઠામાં જે છે તે અપ્રત્યાખ્યાનાવરણીય કસાયનો અભાવ લખ્યું ત્યાં ખરેખર તો પ્રત્યાખ્યાનાવરણીય હોવું જોઈએ. એટલે મૂળ કહેવાનો આશય એ છે કે અહીંયા હવે બિલકુલ જે ચારિત્ર નથી પ્રત્યાખ્યાન, હવે પ્રત્યાખ્યાન થાય છે એ પ્રત્યાખ્યાનને જે ઢાંકનારું કર્મ હતું એ પૂરેપૂરું અહીંયા હવે છઠ્ઠા ગુણસ્થાનમાં જાય છે. છઠ્ઠા ગુણસ્થાનની વાત લઈએ તો છઠ્ઠા ગુણસ્થાનમાં તે ઉપરાંત અપ્રત્યાખ્યાનાવરણીય કસાયનો અભાવ થતા તે સંબંધી આંશિક પ્રમાદ આદિનો અભાવ થાય છે. એટલે ત્યાં હવે ત્રણ કસાય જાય છે, પણ છઠ્ઠું ગુણસ્થાન પાંચમા ગુણસ્થાન પછીથી આવી જાય છે એવું નથી. છઠ્ઠું ગુણસ્થાન ખરેખર તો પાંચમા ગુણસ્થાનમાંથી કે ચોથા ગુણસ્થાનમાંથી જે જીવ સાતમે ગુણસ્થાને જાય છે અને અંતરંગ દશા સાતમા ગુણસ્થાનની પ્રગટ કરે છે અને પછી બાહ્યમાં એને ચારિત્ર છે તો એને છઠ્ઠું ગુણસ્થાન કહેવામાં આવે છે. પણ અત્યારે આપણે એ વાત લેવી નથી એટલે અહીંયા એનો વિસ્તાર નથી કરતા. પણ એક ભૂલ ન થાય કે ભાઈ પાંચમેથી છઠ્ઠે ગુણસ્થાને કે ગયો એવો ક્રમ અહીંયા ન સમજી લેવામાં આવે, એટલા માટે આ તો સ્પષ્ટતા કરી કે પાંચમા ગુણસ્થાન પછી છઠ્ઠે ગુણસ્થાને જાય એવો ક્રમ નથી, એ સાતમે જાય છે અને પછીથી છઠ્ઠે આવે છે. સાતમે ધ્યાનની દશાની અંદર એ અંતરંગ દશા એની સાતમા ગુણસ્થાન જેવી પ્રગટ કરે છે તો પછી બહારમાં આવે છે તો છઠ્ઠું ગુણસ્થાન છે, એ રીતે ખરેખરો ક્રમ છે. પણ અહીંયા જે વાત લીધી છે એ કર્મ અપેક્ષાએ અહીંયા જે લીધું છે, કેમ કે આશ્રવનો અભાવ દ્વારા જણાવવું એ છે કે કર્મની સ્થિતિ શું છે એ એમને જણાવવું છે, એટલે અહીંયા એમને પાંચમા પછી છઠ્ઠું લીધું છે. એટલે ત્યાં પછી ત્રીજા કસાય ક્રોધમાન માયાની ચોકડી જાય છે, એટલે હવે બિલકુલ એ કસાય રહેતા નથી, એ કસાયો બધા રહેતા નથી. ત્રણ અનંતાનુબંધી પ્રત્યાખ્યાનાવરણી અપ્રત્યાખ્યાનાવરણી, એટલે કે હવે એને પૂરેપૂરી વીરતી છે એટલે કે ચારિત્ર છે, એને ચારિત્ર છે. હજી સંજવરણ કસાય બાકી રહ્યો છે પણ છતાંય આને વીરતી કહેવામાં આવે છે. એવું નથી કે સંજવરણ કસાય બાકી રહ્યો એટલે એને અવીરતી કહેવાય એવું નથી, કેમકે સંજવરણ કસાય છે એ કસાય બહુ જ નબળો કસાય છે, અત્યંત મંદ કસાય છે, અને એવા મંદ કસાયને એ રીતે જોવામાં નથી આવતો. બીજી રીતે જોવા જઈએ તો આત્માની દશાનો વિચાર કરીએ તો આત્માની દશા હવે જે છે સાતમા ગુણસ્થાનથી પછી એવી ઉત્કૃષ્ટ થતી જાય છે કે ત્યાં પછી એને એ પુરુષાર્થ કરી શકે છે. એટલે છઠ્ઠે ગુણસ્થાને છે ત્યાં પણ એનો જે પુરુષાર્થ ઉપડે છે, સાતમાની દશામાં જ્યાં જાય છે ત્યાં એનો પોતાનો અંતરંગ પુરુષાર્થ કરી શકે છે, પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરી શકે છે. એટલે એ દશા એવી છે કે એમાં મોક્ષ માર્ગનો પુરુષાર્થ થઈ શકે છે સાતમા ગુણસ્થાન, અને ત્યાર પછીથી એ શ્રેણી ચડી શકે એવી દશા છે. એટલે સાતમા ગુણસ્થાનની અંદર સંજોરણ કસાય વિશે જે વાત લીધી છે એ આ પ્રમાણે લીધી છે કે સાતમા ગુણસ્થાનમાં એ જે છઠ્ઠા ગુણસ્થાને ત્રણ કસાયનો અભાવ હતો તે ઉપરાંત સંજલન કસાયના તીવ્રપણાનો અભાવ લખ્યો છે, એના તીવ્રપણાનો અભાવ થતાં તે સંબંધી પ્રમાદ આદિનો અભાવ થાય એમ લીધું છે. એમ નથી લીધું કે સંજલન કસાય બિલકુલ જાય છે એમ નથી લીધું. અને છઠ્ઠા ગુણસ્થાનમાં જે વાત લીધી કે અપ્રત્યાખ્યાનાવરણી કસાયનો અભાવ થાય એટલે એમાં તો એ સંબંધીના આંશિક પ્રમાદ આદિનો અભાવ થાય છે. એમાં કસાય તો જાય છે પણ એનો પ્રમાદ એ વખતે જેટલા પ્રમાણમાં જે છે એનો પણ અંશે અભાવ થાય છે. એટલે પ્રમાદનો અભાવ તો ચોથા ગુણસ્થાનથી જ થવાનું શરૂ થઈ જાય છે. પણ વીરતીની રીતે જોઈએ તો વીરતી જે અવીરતીપણું છે એ છઠ્ઠે પૂરેપૂરું ચાલ્યું જાય છે એટલે એને વીરતી કહેવાય છે, એટલે વ્રત તપ સહિત ગણવામાં આવે છે. અને પ્રમાદની અપેક્ષાએ જોઈએ તો એને હજી સૂક્ષ્મ પ્રમાદ બાકી રહ્યો છે. ત્યાં એને હજી થોડો પ્રમાદ બાકી રહ્યો છે. એ સાતમા ગુણસ્થાને જે છે એમાં ઘણો અભાવ થઈ જાય છે, એટલે એનો તીવ્રપણાનો અભાવ થતાં તે સંબંધી પ્રમાદ આદિનો પણ અભાવ થાય છે. એટલે સંજ્વલન કસાય જે છે એ સાતમા ગુણસ્થાને કે છે પણ એની તીવ્રતા ઘટી ગઈ છે. એટલે સાથે બધાનો વિચાર કરવા જઈએ ત્રણે ત્રણ વસ્તુનો, કે અવિરતિ પ્રમાદ કસાય યોગ એ બધાના અભાવ ચોથા ગુણસ્થાનની વાત આપણે ત્યાંથી લઈને કરીએ છીએ, તો એમાં પાંચમે જે છે વિરતી એકલાનો આપણે વિચાર કરીએ તો પાંચમે જે છે તે દેશવિરતી થાય છે, છઠ્ઠે છે તે વિરતી થઈ જાય છે, છઠ્ઠાથી ઉપર છે તો એ વિરતી જ છે. વિરતીની અપેક્ષાએ પ્રમાદની અપેક્ષાએ જો જોવા જઈએ તો એ પ્રમાદ ઓછો થતો જાય છે, ચોથે પણ ઓછો થયો છે, પાંચમે પણ ઓછો થઈ જાય છે, એના કરતાં વધારે ઓછો થાય છે, છઠ્ઠે પણ એનો ઘણો અભાવ થાય છે અને સાતમે પણ એ પ્રમાદનો અહીંયા અભાવ કયો છે. એટલે એ અવિરતિ અને પ્રમાદની અને કસાય સંબંધી આપણે આજે લઈ રહ્યા છીએ, એ કસાય સંજ્વલન કસાય આવે છે. એટલે એક પછી એક કસાય ઓછા થતા જાય છે, ચોથે અનંતાનું બંધી જાય છે, પાંચમે પ્રત્યાખ્યાના વર્ણીએ, છઠ્ઠે અપ્રત્યાખ્યાના વર્ણી અને સાતમે અહીંયા સંજ્વલન કસાયની તીવ્રતા જાય છે એમ લેવામાં આવ્યું છે. હવે એનાથી આગળ આઠમા ગુણસ્થાનથી સ્વભાવ ભાવનું સારી રીતે આલંબન લેવાથી શ્રેણી ચઢીને તે જીવ ક્ષીણી મોહ જીન વિતરાગ એવા બારમા ગુણસ્થાનને પામે છે. બારમા ગુણસ્થાને કસાયનો સર્વથા અભાવ થાય છે પણ યોગ રહે છે. એટલે અહીંયા આઠમા ગુણસ્થાનની સ્થિતિની અંદર એને પેલું અવિરતી તો હવે હતું જ નહીં સાતમા ગુણસ્થાનથી પછી, એટલે જે હતું તે હવે શું રહ્યું હતું, એ જે મોહનીયની જે પ્રકૃતિ બાકી રહી હતી એ આઠમા ગુણસ્થાનથી એ શ્રેણી ચડે છે આઠમું નવમું દસમું, એટલે એમાં એને બારમા ગુણસ્થાને આવે ત્યારે એને એક ક્ષીણ મોહ થાય છે, એટલે મોહ ચાલ્યો જાય છે પૂરેપૂરો, આઠમે ચાલ્યો જાય છે એવું નથી. અને બીજી વસ્તુ એ છે કે આઠમું નવમું દસમું એ બધા ગુણસ્થાન જે છે એ ત્રણેય ગુણસ્થાન બહુ ઝડપથી થાય છે, એ અંતર્મુહૂર્ત જેટલા સમયની અંદર એટલે બે ઘડી કરતાં ઓછા સમયમાં, 48 મિનિટ કરતાં ઓછા સમયમાં એ શ્રેણી ચડી જવાય છે. અને છતાં પણ એ આઠમાની સ્થિતિ નવમામાં અને દસમાનું વિગતવાર વર્ણન આપણે ગુણસ્થાનની વર્ણનમાં જોઈએ તો આપણને એમાંથી જોવા મળે છે કે ભાઈ સૂક્ષ્મતા એ કઈ કઈ રીતે છે અને એની સાથે બીજા કયા કયા એને બંધ થઈ શકે છે, કેટલી પ્રકૃતિનો બંધ થઈ શકે છે આદિ ઘણો વિસ્તાર આપણને એમાંથી મળે છે. પણ આપણે જેટલું જરૂરી છે એટલું સમજીએ તો આપણને એ વાતનો ખ્યાલ આવે છે કે સાતમા ગુણસ્થાન પછીની જે દશા છે, એટલે કે એક વખત જેને સાતમું ગુણસ્થાન આવે છે એ તો મોક્ષ માર્ગમાં જ છે, એને પછી હવે આશ્રવ એવા થતા જ નથી, હવે આશ્રવનો અભાવ થઈ ગયો છે. અહીંયા આશ્રવના અભાવનો ક્રમ લીધો છે ને, એટલે કેમ કે એ સ્થિતિ છે એની ધ્યાનમાં થાય છે, એ જે કંઈ થઈ રહ્યું છે ધ્યાનમાં થાય છે, એટલે એ ધ્યાનમાં સાતમે છે કે પછી આઠમે નવમે દસમે છે કે બારમે છે એ બધી ધ્યાનની દશા છે, એ નિર્વિકલ્પ દશા છે. એટલે એને એ વખતે કસાય તો હોતા જ નથી, એ વખતે એને કસાય હોતા જ નથી, જ્યારે એ ધ્યાનમાં છે ત્યારે ખરા અર્થમાં જોઈએ તો એને કોઈ કસાય છે નહીં. પણ સંજ્વલન કસાય એ બાકી રહ્યો છે, હજી સાતમે છે ત્યારે પણ તીવ્રતા ગઈ છે, એવું એ કેવળી ગમ્ય છે. એવું ખરેખર જોવા જઈએ તો એ કેવળી ગમ્ય છે, કેમ કે સાતમા ગુણસ્થાનની સ્થિતિમાં એને પોતાના કોઈપણ પ્રકારના રાગ પોતામાં છે એ વાત એને પણ જાણવામાં આવતી નથી, પોતે ધ્યાનમાં છે એટલે એ દશામાં એને પણ બુદ્ધિપૂર્વકનો તો કોઈ રાગ રહ્યો જ નથી અને પોતાને બુદ્ધિપૂર્વક જાણે એવો તો રાગ રહ્યો જ નથી. તેમ છતાં પણ એ કેવળી ગમે એવું કહેવામાં આવે છે કે અબુદ્ધિપૂર્વકનો રાગ હજી ત્યાં પડ્યો છે, એટલે આ કસાય જે છે સંજ્વલન કસાય એ હોય એ પણ કેવળી ગમે વાત થઈ જાય છે. એ જેને સાતમા ગુણસ્થાનની અવસ્થા છે એને તો એ કોઈ કસાય છે નહીં, દેખીતું જોવા જઈએ તો એને કોઈ કસાય નથી કે કોઈ રાગ પણ છે નહીં, અબુદ્ધિપૂર્વકનો રાગ એ કોઈ એને પોતાને પણ ખ્યાલમાં નથી આવતો એવી એ દશા છે, એ કેવળી ગમે દશા છે. એટલે એ દશા કેવી છે તો એમાં ભલે એમ કહેવાય કે હજી એક કસાય બાકી રહ્યો, સંજ્વલન કસાય હજી પૂરો નથી ગયો, બધું શાસ્ત્રની રીતે કહેવાય, પણ એ દશા સાતમા ગુણસ્થાનની દશા જે છે તે અદભુત દશા છે અને ત્યાંથી ખરેખરો જોવા જઈએ તો હવે શ્રેણી ચડવાનો ક્રમ શરૂ થાય છે. શ્રેણી ચડે છે તો જ એ કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે છે. એટલે સાતમા ગુણ સ્થાન પછી જો કંઈ મહત્વનું હોય તો હવે શ્રેણી ચડવાનું એ મહત્વનું છે. એટલે સાતમા ગુણ સ્થાને જે પુરુષાર્થ થાય છે એ પુરુષાર્થ જે છે એ બધાનો જુદો જુદો હોય છે. બે મુનિને લઈએ તો એક મુનિ બંને સાતમે ગુણ સ્થાને હોય પણ એમાંથી એક મુનિ છે એ મુનિને સ્થિરતા ઘણી હોય, એને ઘણો સમય સુધી આત્મામાં સ્થિરતા થતી હોય અને બીજાને થોડી સ્થિરતા થતી હોય. એટલે બંને સાતમે ગુણ સ્થાને તો ગણાય પણ પેલાને જે છે તેને ઘણી સ્થિરતા થતી હોય, ઘણો લાંબો સમય સુધી એમાં રહી શકતા હોય અને પેલાને વારંવાર બહાર આવવું થતું હોય એવું હોય. એક મુનિ છે એ સાતમા ગુણ સ્થાને ઘણી સ્થિરતા કરી અને શ્રેણી ચડી જાય છે અને બીજા મુનિ છે તે સાતમેથી પાછા નીચે આવે, છઠ્ઠે ગુણ સ્થાને આવી અને શાસ્ત્ર લખે છે. એ શાસ્ત્ર લખે છે બંનેનું છઠ્ઠું સાતમું ગુણ સ્થાન જે આપણે કહેતા હોઈએ છીએ મુનિનું, તો એવું જ છે. એટલે સાતમા ગુણ સ્થાનની દશા એવી છે કે ત્યાંથી શ્રેણી ચડાય છે. હવે શ્રેણી ચડી જાય એટલે દર વખતે એ શ્રેણી ચડીને બારમે ગુણ સ્થાને આવી જાય એવું બને નહીં. એક ક્ષપક શ્રેણી ચડે તો જ બારમે ગુણ સ્થાને આવે અને ક્ષપક શ્રેણી નથી ચડતા એટલે કે ક્ષય, ક્ષપક શ્રેણીમાં ક્ષય થાય છે, કર્મોનો ક્ષય થાય છે. એટલે જે બાકી રહેલી કર્મની જે પ્રકૃતિ જે છે એ સંજોરણ કસાય પણ પછી એનો પણ ક્ષય થઈ જાય છે. એટલે મોહનીય કર્મ પૂરેપૂરું ચાલ્યું જાય છે. એટલે એ ક્ષીણ મોહ, મોહનીય પૂરેપૂરું ચાલ્યું જાય એમ કહીએ એટલે ક્ષીણ મોહ થયો એટલે એ બારમે ગુણ સ્થાને આવે છે. પણ એવું નથી થતું તો પછી દસમેથી એ અગિયારમે આવે છે. ઉપસમ શ્રેણી ચડે છે તો પેલો સત્તામાં એ પડ્યું રહે છે એટલે અગિયારમે આવે છે અને અગિયારમેથી પછી પાછા પડી અને પાછા પાછા સાતમે આવે, ફરી પાછા પણ એ શ્રેણી ચડી જાય. આ પ્રમાણે થાય. હવે કોઈક વખત આયુષ પૂરું થઈ જાય તો પછી એ સાતમા ગુણ સ્થાન સુધી ગણાય, કેમ કે અગિયારમે ગુણ સ્થાનથી તો પછી પાછા એને સાતમે આવવાનું થાય. અને સાતમે આવે અને પછી એ ધ્યાનમાં જ હોય એવું ન બને તો છઠ્ઠે છે તો છઠ્ઠ એ એમની દશા જે છે એ એ પ્રમાણે મુનિની દશા રહીને એમાં મુનિ દશાની અંદર એમણે દેહનો ત્યાગ કર્યો એમ કહેવાય. હવે એવો જીવ જે છે તે છઠ્ઠે સાતમે ગુણસ્થાનની દશા અને આગળ વધી અને શ્રેણી ચડ્યો તો પણ પછી પાછો પડ્યો છે એવો જીવ છે એ એ ભાવ એના પછીના ભાવમાં તો એ દેવલોકમાં જ જાય પણ એના પછી દેવલોકનો ભાવ કરી અને પછી પાછો મનુષ્ય થાય એટલે ફરી પાછી એ દીક્ષા ગ્રહણ કરે, સમ્યક દર્શન તો છે જ, એટલે ફરી પાછો એ તરત જ બહુ ઓછા સમયમાં એ સાતમું ગુણસ્થાન તો એ પાછું પ્રાપ્ત કરી લે છે. કેમકે એ જન્મ લે છે ત્યાર પછીથી પાછો એ દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે એ છઠ્ઠ સાતમું ગુણસ્થાન આવે છે. એટલે એ એને બહુ ઝડપથી થઈ જાય છે કેમકે પૂર્વે કરેલું છે એટલે એ થઈ જાય છે અને ફરી પાછો એ પુરુષાર્થ ઉપાડે છે. ફરીથી એ પ્રમાણે જે શ્રેણી ચડે છે અને એમાં એને જો બારમે ગુણસ્થાને આવી જાય છે તો બધા એ બધી પ્રકૃતિઓ એ મોહનીય કર્મની ચાલી જાય છે. એટલે ક્ષીણી મોહ થયો એવા એમ કહેવાય, મોહનીય કર્મ ગયું અને મોહનીય કર્મ જાય છે ને એ પહેલા જાય છે અને બાકી બીજા ત્રણ ઘાતી કર્મ જે છે એના પછી તરત જ એ બીજા ત્રણ પણ જાય છે. એટલે એમ ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય છે અને પછી એને શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને તેરમે ગુણસ્થાને કે એ આવે છે એટલે કે અરિહંત થાય છે. આ રીતની ક્રમની શ્રેણી છે. એટલે અહીંયા કહે છે કે આઠમા ગુણસ્થાનથી સ્વભાવ ભાવનું સારી રીતે આલંબન લેવાથી શ્રેણી ચડીને તે જીવ ક્ષીણ મોહ જીન વિતરાગ એવા બારમા ગુણસ્થાનને પામે છે અને બારમા ગુણસ્થાને કસાયનો સર્વથા અભાવ થાય છે. પણ યોગ રહે છે, યોગ એટલે હજી એને શરીર સાથે રહેવાનું થયું છે એટલે એ યોગ એટલો રહ્યો છે. પછી રાગ કે દ્વેષના કોઈ ભાવ રહ્યા નથી છતાં પણ યોગ છે અને યોગને લીધે થઈને શું થાય તો કે પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય. યોગ જે છે ત્યાં સુધી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થઈ શકે છે. સ્થિતિબંધ અને અનુબંધ નથી થતો. સ્થિતિબંધ અને અનુબંધ વિના કર્મ બંધાય છે તો એક જ સમયનું બંધાય, કેમ કે સ્થિતિ નથી તો એક જ સમયની સ્થિતિનું કર્મ બંધાય છે. એટલે તેરમા ગુણસ્થાનકે પણ અરિહંત ભગવાનને, તીર્થંકર ભગવાનને પણ એક સમયનું કર્મ જે બંધાય છે તે સાતા વેદનીય બંધાય અને બીજા સમયમાં તે ભોગવાઈ જાય છે એ રીતે એમને એક કર્મ બંધાય છે. કેમ કે યોગ રહ્યો છે એટલે હવે આ અતિ અતિ સૂક્ષ્મ વાત છે અને એ ખરેખર જોવા જઈએ તો એનો કોઈ અર્થ થતો નથી. પ્રભુ તો પોતે પોતાના સ્વરૂપમાં બિરાજી ગયા છે. એ જળ કર્મ જે કંઈ છે એ એમને કંઈ સ્પર્શતા પણ નથી ને કંઈ થતું પણ નથી. આમ પણ આપણે સમજીએ છીએ કે આત્માની શું દશા છે એ મહત્વનું છે, કેમ કે આત્માની જે દશા છે એને અનુરૂપ એના નિમિત્તે પેલા કર્મ તો બંધાય છે. એટલે આત્માની દશા આનો જ વિચાર કરવાનો રહે છે. એ બાહ્યમાં જે કંઈ દ્રવ્યકર્મ બંધાય અને એની નિર્જરા થાય એ બધું સાચા અર્થમાં જોવા જઈએ તો જીવને કોઈ રીતે રોકનારું નથી. ભલે આપણે ગમે તેવું અંતરાય કર્મને ગમે તેની વાત કરતા હોઈએ, મૌનીએ બધું કરતા હોઈએ, તેમ છતાં પણ એ બધા કર્મો હોવા છતાં પણ પુરુષાર્થ થાય છે કે નથી થતો? એટલે જો કોઈ પણ કર્મને કારણે જીવ પોતે પુરુષાર્થ ન કરી શકતો હોય એવી જો વાત હોય તો પછી કોઈ સિદ્ધત્વ પ્રગટ કરી શકે જ નહીં. તો પછી નિગોદનો જીવ છે એ નિગોદમાંથી પછી ક્યારે બહાર જ ના નીકળી શકે, એટલે એવું નથી. અથવા તો ત્રસ જીવ છે, બે ઇન્દ્રિય થયો છે, એ પછી ક્યારેય પંચેન્દ્રિય પણ ન થઈ શકે, એટલે એવું નથી કે કર્મને કારણે થઈ અને એનો પુરુષાર્થ અટકે છે અને નથી કરી શકતો, એ આવરણને કારણે થઈને નથી કરી શકતો, એ વાત નથી. કેમ કે અત્યારે બધાના મનમાં એક જ વાત છે કે કર્મને કારણે થઈને પાછા શબ્દ જે વાપર્યા છે એ બધામાં પાછળ આવરણીય શબ્દ વાપર્યા છે, જ્ઞાન આવરણીય આવરણ, બધાના આવરણ, એટલે આવરણને લીધે થઈને ઢંકાઈ જાય છે એટલે હવે જ્ઞાન થશે જ નહીં, એવી મૂર્ખ વાતને લોકો સ્વીકારે છે. એ મૂર્ખાઈભરી વાત છે. એમ નથી કે એ આવરણીય શબ્દ જે છે એનો કોઈ એવો અર્થ નથી થતો કે તમને એ થઈ જ ન શકે, એવો કોઈ એની અંદર અર્થ ભરેલો નથી. ગમે તે કર્મ હોય એ બધા પૂતગળ કર્મો છે, એ તો પૂર્વે તમે શું કર્યું છે એની સ્થિતિ બતાવે છે, પણ વર્તમાનમાં તમે સ્વતંત્ર છો. તમે વર્તમાનમાં સ્વતંત્ર છો અને જાગૃતિ રાખો છો તો તમને નવા કર્મ નથી બંધાતા અથવા તો બહુ મંદપણે બંધાય છે. આ વાત ભૂલી જવી જોઈએ નહીં. મહત્વની વાત જો કંઈ પણ હોય તો આ છે, ગમે તેવા કર્મની ગમે તે દશા હોય તે છતાં પણ જીવ ધારે તો એને એવો આશ્રવ થતો નથી, જાગૃતિ રાખે તો પછી એવા કર્મ બંધાતા નથી. તો અહીંયા આગળ છઠ્ઠું, તેરમા ગુણ સ્થાનમાં યોગના નિમિત્તે એક સમયનો આશ્રવ છે અને ચૌદમા ગુણસ્થાનમાં તે યોગનો પણ અભાવ થાય છે. અહીંયા બહુ ટૂંકમાં લખી નાખ્યું છે જે આપણે વાત કરી હતી. તેરમા ગુણસ્થાનમાં યોગના નિમિત્તે એક સમયનો આશ્રવ થાય છે. આપણે કહ્યું જે પ્રમાણે એક સમયનો એ બંધ થાય છે અને પછી એ બીજા સમયે ભોગવાઈ જાય છે સાતાવેદનીય, અને ચૌદમા ગુણસ્થાનમાં તો પછી યોગનો પણ અભાવ થાય છે. હવે ચૌદમા ગુણસ્થાનની વાતમાં પણ થોડુંક સમજવા જેવું છે કે તેરમા ગુણસ્થાનની સ્થિતિ તો ઘણી લાંબી છે, બધાની જુદી જુદી હોય. તેરમા ગુણસ્થાને કેવળ જ્ઞાન પ્રગટ કર્યા પછીથી બધાની સ્થિતિ જુદી જુદી હોય. પછી જે રહ્યા છે તે ચાર અઘાતી કર્મ રહ્યા છે, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદની, એટલે સાતાવેદનીય. પછી અસાતાવેદનીય તો હોતું નથી એટલે સાતાવેદનીય જ હોય છે. એટલે આયુષ્ય, નામ, ગોત્ર અને સાતાવેદનીય છે. કેવળ જ્ઞાન થયા પછીથી કોઈ ઉપસર્ગ, પરિગ્રહ, પરિસહ કે કંઈ એવું બધું કંઈ હોતું નથી, એટલે જે છે તે માત્ર સાતા જ હોય છે, એટલે અસાતાવેદની હોતું જ નથી. એટલે એમ જ કહેવાય કે આયુષ્ય, નામ, ગોત્ર અને સાતાવેદની, એમ પછી તો તેરમા ગુણસ્થાને કહી રહ્યા છે. હવે આયુષ્ય જેટલું છે, જેટલો સમયનું આયુષ્ય છે એટલો સમય સુધી એ આત્મા એ શરીરની સાથે રહે છે, એટલે એ બધાનું જુદું જુદું, એ બધાનું જુદું જુદું. મહાવીર સ્વામી ભગવાનને 42 વર્ષથી કેવળ જ્ઞાન થયું, ત્યાર પછીથી 72 વર્ષ સુધી આયુષ્ય, એટલે 30 વર્ષ સુધીનું આયુષ્ય રહ્યું એ પછીથી. અને એની પહેલા બીજા ભગવાનનો જો વિચાર કરીએ આપણે તો એ બધાને તો કેટલા હજારો વર્ષના આયુષ્ય બધાને રહ્યા પછીથી. ઋષભદેવ ભગવાનનો વિચાર કરીએ તો એમને તો કેટલો બધો વર્ષનું આયુષ્ય રહ્યું. એટલે કેવળ જ્ઞાન થયા પછીથી કેટલો લાંબો સમય. અત્યારે વર્તમાનમાં જ આપણે જો જોઈએ તો મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર પ્રભુ બિરાજે છે, એમનું તો 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. કેવળ જ્ઞાન થઈ ગયું છે, અરિંદ ભગવાન, તીર્થંકર ભગવાન થયા છે. હવે તીર્થંકર છે છતાં પણ તેરમા ગુણસ્થાન જ છે, પણ કેટલો લાંબો સમય સુધી એ રહેવાના છે. અહીંયા ભરત ક્ષેત્રમાં જ્યારે વીસમા તીર્થંકર મુનિ સુરવત સ્વામી હતા ત્યારથી સિમંદર પ્રભુ છે. અને અહીંયા ભરત ક્ષેત્રમાં આવતી ચોવીસીના તેરમા તીર્થંકર થશે ત્યાં સુધી સિમંદર પ્રભુ રહેવાના છે. એટલે કેટલો બધો લાંબો સમય. એટલે તેરમા ગુણસ્થાનની સ્થિતિ જે છે તે ઘણી હોય, અને કોઈકને એક એક દિવસ જેટલી પણ ન હોય. કોઈકને તેરમા ગુણસ્થાને આવે, કેવળ જ્ઞાન પ્રગટ કરે અને પછી એ દેહ છોડી દે, એટલે ચૌદમો આવે ને તરત પછી દેહ છોડીને સિદ્ધ થઈ જાય, એવું પણ હોય. ગજસુકુમારનું ઉદાહરણ લઈએ તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કેટલી બધી ટૂંકી સ્થિતિ, તરત જ પછી તો દેહ છોડી દે છે અને સિદ્ધ શિલા ઉપર એ જીવ ત્યાં બિરાજી જાય છે. હવે તેરમા અને ચૌદમા ગુણસ્થાનમાં એક બીજી વાત સમજવાની એ છે કે ચૌદમા ગુણસ્થાનની સ્થિતિ બહુ જ ઓછી છે એ બધાને માટે, સર એ પ્રમાણે જ છે. એ કેટલી છે, આપણે પેલા હસ્વાક્ષર બોલીએ ને અ રો ઈ એવા જે શબ્દ જે એ અક્ષર બોલીએ છીએ એટલા સમય પૂરતી જ સ્થિતિ છે, એટલે બહુ જ ઓછી સ્થિતિ હોય છે. એ વખતે એને યોગ હોતો નથી, છે તો હજી ત્યાં ને ત્યાં જ, હજી ત્યાંથી જીવ નીકળી અને એ સિદ્ધ શિલા ઉપર બિરાજી નથી ગયા, એ છે તો ત્યાં જ, પણ એ એટલી સ્થિતિ છે તો એ સમયને એમાં એમ કહેવાય કે એમને યોગનો અભાવ થયો છે, એમને હવે યોગ નથી. અને પછી એ એટલો સમય પૂરો થાય કે તરત જ એ આત્મા ત્યાંથી નીકળી જાય છે અને એક જ સમયમાં, કેમ કે હવે બીજે ક્યાંય જવાનું છે નહીં, એટલે સીધે સીધો એ જીવ બધા જ કર્મથી રહિત, હવે કારણે શરીર પણ એમને રહ્યું નથી. હવે એ પેલા જે આપણે કહીએ છીએ ને જે તેજસ ને કારણ શરીર એમાં એક, હવે એ પણ એમને રહ્યું નથી, એ આત્મા સીધો સીધો ત્યાં બિરાજી જાય છે, સિદ્ધ શિલા ઉપર એક જ સમયમાં પહોંચી જાય છે, જ્યાં હોય ત્યાંથી સીધો જ જાય છે. એટલે જ્યાંથી એ જીવ કેવળી ભગવાનનો જીવ જ્યાંથી એ મોક્ષ જાય છે, એટલે સિદ્ધ થાય છે, એ જગ્યાએથી સીધો જાય છે, એટલે એ જગ્યાએ ઉપર એટલે કે લોકાકાશમાં, લોકાકાશના સૌથી ઉપરના ભાગમાં લોકાકાશ પૂરું થાય અને પછી અલોકાકાશ શરૂ થાય તો એ લોકાકાશનો અગ્રભાગ, સૌથી ઉપર અગ્રભાગ, ત્યાં એ આખી જે સિદ્ધ શિલા કહેવામાં આવે છે એ સિદ્ધ શિલા ઉપર ત્યાં સ્થિત થઈ જાય છે. એટલે જ્યાંથી એ તીર્થંકર ભગવાન કે કેવળી ભગવાન મોક્ષે જાય છે એ સ્થાનનું એ મહત્વ છે કે ત્યાંથી એ ગયા છે તો ત્યાંથી સીધા જ ઉપર જ ભગવાનનો જીવ ત્યાં બિરાજે છે. એટલે એવા જે સ્થાન છે એને આપણે પવિત્ર સ્થાન માનીએ છીએ, ત્યાં જઈએ છીએ એટલે આપણને પણ એમનું સ્મરણ થાય છે અને એ વખતે આપણને અંતરમાં ભાવ જાગે છે કે અહીંયાથી સીધા ઉપર જ પ્રભુ બિરાજી રહ્યા છે ને એમને મારા નમસ્કાર, એવો એ ભાવ ત્યાં જાગૃત થાય છે. એટલે આપણે એવા સ્થાનમાં જઈએ છીએ. હવે એક બીજી વાત કે આ પ્રચલિત અત્યારે જે સ્થાન છે એવા, દાખલા તરીકે સમશિખર છે કે પાવાપુરી છે કે પાલિતાણાથી પણ, પાલિતાણાથી કેટલાય કેવળી ભગવાનો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને ત્યાંથી પણ ગયા છે, તો એ જે આપણે જે માનીએ છીએ ત્યાંથી જે ગયા છે એને બધાને આપણે પ્રચલિત તીર્થ તરીકે પણ ગણીએ છીએ. પણ એક તર્કની રીતે જો વિચાર કરવા બેસીએ તો અનંતકાળની અનંત અંદર કેટલાય જીવો, અનંત જીવો સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા છે અને સિદ્ધ શિલા ઉપર કોઈ જગ્યા એવી નથી કે જ્યાં એ સિદ્ધ ભગવાનનો જીવ હોય નહીં. એનો અર્થ શું થાય કે સિદ્ધ શિલાના બધા જ ભાગ ઉપર સિદ્ધ ભગવાનો બિરાજતા હોય તો એનો અર્થ કે નીચે એ જગ્યાએથી એ ત્યાંથી જ એ દેહ છોડીને આવ્યા હોય, એ દેહ છોડીને આવ્યા હોય. એટલે લોકાકાશમાંથી બધા જ ભાગમાંથી એ એમ કહી શકીએ આપણે કે જ્યાં એની ઉપર સિદ્ધ શિલા છે ત્યાં બધે લોકાકાશના બધા જ ભાગ ઉપરથી કોઈ જીવ સિદ્ધ થયો છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને ત્યાંથી મોક્ષે ગયો છે. કેવળ જ્ઞાન એને ગમે ત્યાંથી પ્રાપ્ત કર્યું હોય પણ દેહ ત્યાંથી છોડ્યો છે અને પછી એ સીધે સીધો એ જીવ ત્યાંથી સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયો છે. તો એનો અર્થ એ થાય કે જગતના બધા જ ભાગમાંથી કેવળી તીર્થંકર હોય કે કેવળી અરિહંત ભગવાન એ મોક્ષે ગયા છે. એટલે જે લોકો દલીલ કરે છે ઘણી વખત કે તમે આ બધી વાત કરો પણ બધું આમાં તો તમે ભારતને જ બધું દર્શાવો છો, બધું ભારતમાંથી જ થયું છે, બીજે ક્યાંયથી થયું જ નથી, એવી વાત જે કરે છે તો એમને માટે આ વાત છે કે ગુરુદેવે પણ પ્રવચનમાં કહ્યું છે કે કોઈ ભાગમાંથી એવું બન્યું નથી કે જ્યાંથી એમ કે કોઈ સિદ્ધ ન થયા હોય. સમુદ્ર ઉપરથી પણ સમુદ્રના પણ બધા ભાગમાંથી પણ સિદ્ધ થયા છે. તો કે કેવી રીતે થયા હોય? તો કે એ જગ્યાએ પહેલા લાખો કરોડો વર્ષ પહેલા એ જગ્યાએ જમીન હોય, એમાં ફેરફાર થયા હોય ને. બીજી રીતે જોઈએ તો કોઈક રીતે પણ એ સ્થાન જે છે એ સ્થાનમાં એ વખતે એવી સ્થિતિ હોય કે જ્યાંથી એમને વિચરવાનું થયું હોય. કેમ કે એક અપેક્ષા એવી આવે છે કે મુનિ જે છે એ પણ નાવની અંદર જઈ શકે છે, એ ધર્મની અંદર એ હોય છે કે જઈ શકતા હોય છે. એટલે એવી રીતે કોઈક મુનિઓ કે એમને એમ પણ જવાનું થયું અને પછી ત્યાંથી એકદમ એમને દેહ છોડી દેવાનું થયું હોય, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હોય. અને આ ગુરુદેવના શબ્દોમાંથી કહું છું કે એ રીતે પણ ગયા છે. પણ ટૂંકમાં જ કહીએ તો જગતનો કોઈ એવો ભાગ નથી કે જ્યાંથી, એટલે કે લોકાકાશનો કોઈ એવો ભાગ નથી કે જ્યાંથી કોઈ સિદ્ધ ન થયા હોય. એટલે બધેથી જ થયા છે. પણ હવે એ કેટલા કરોડો અબજો વર્ષ પહેલા થયા હોય એટલે એના આપણી પાસે કોઈ પુરાવાય નથી અને ઇતિહાસ પણ આપણી પાસે નથી. એટલે આપણે તો અત્યારે વર્તમાનમાં જે ચોવીસી થઈ એ અને એની સાથે એ ચોવીસ તીર્થંકરની સાથે જે જે કેવળી બીજા કેટલા થયા એ બધાના લક્ષ્ય આપણે એમ વિચાર કરીએ છીએ કે અહીંયાથી આ બધા સિદ્ધ થયા છે. પણ લોકાકાશમાં બધા જ ભાગમાંથી જીવ સિદ્ધશિલા ઉપર ગયો છે એ વાત પરમ સત્ય છે. તો હવે એના પછી છે પ્રશ્ન 169. 169 પ્રશ્નમાં કહે છે કે કેવળ જ્ઞાન સ્વને નિશ્ચયથી જાણે છે અને પરને વ્યવહારથી જાણે છે તેનો શો અર્થ છે? અહીંયા ઉત્તરમાં આપ્યું છે પહેલું કે જ્ઞાન પરની સાથે તન્મય થઈને જાણે તો નિશ્ચયથી જાણ્યું કહેવાય. પણ જ્ઞાનમાં પરમાં તન્મય એકમેક થયા વિના પરને જાણે છે તેથી તે પરને વ્યવહારથી જાણે છે એમ કહેવાય છે. પણ પર સંબંધીનું જ્ઞાન જીવને થતું નથી એવો તેનો અર્થ નથી. કેવળ જ્ઞાન છે તે કેવું જ્ઞાન છે? કે કેવળ જ્ઞાન એની સાથે કેવળ દર્શન પણ સાથે હોય છે. માત્ર જ્ઞાન આત્મા જ્ઞાન રૂપે જ પરિણમી જાય છે અને એ જ્ઞાન કરે છે તો પોતે પોતાના આત્માના બધા જ પ્રદેશોથી જ્ઞાન કરે છે, સીધે સીધું જ્ઞાન કરે છે, પ્રત્યક્ષ જ્ઞાન કરે છે, એમાં વચમાં ઇન્દ્રિય આવતી નથી. એટલે એ સીધું જ્ઞાન કરે છે એમાં એને એક સમયનું પણ જ્ઞાન થઈ શકે છે, એક પરમાણુનું પણ જ્ઞાન થઈ શકે છે, એક પ્રદેશનું પણ જ્ઞાન થઈ શકે છે જે ઇન્દ્રિય દ્વારા થતું નથી. એટલે આ અતિન્દ્રિયપણે જે જ્ઞાન થાય છે તે અતિ સૂક્ષ્મ જ્ઞાન હોય છે. એક વાત. બીજી વાત, એ જ્ઞેય માત્રને જાણે, જગતના જેટલા જ્ઞેય છે જે જે જ્ઞેય થઈ શકે એટલે કે જે જણાવવા યોગ્ય છે બધાને જાણે, કોઈને ન જાણે એમ હોય નહીં. એટલે જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની પર્યાયોને જાણે અને એક સાથે જાણે, ક્રમમાં જાણે એમ નહીં, એવું કેવળ જ્ઞાન છે. એવું સર્વજ્ઞપણું છે. એવું સર્વજ્ઞપણું જ્યારે પ્રગટ થયું હોય ત્યારે એ જીવ પોતે પોતાના સ્વરૂપમાં હોય તો એ કોને જાણતો હોય? એ પોતે પોતાને જ જાણતો હોય. તન્મયપણું જે છે તે કોની સાથે હોય? એને પોતાની સાથે જ તન્મયપણું હોય, એને બીજાની સાથે તન્મયપણું હોય નહીં. બીજાની સાથે બહારમાં તન્મયપણું કરવા જાય તો ત્યાં એના જ્ઞાન દર્શનના ઉપયોગ જાય, એટલે એનું લક્ષ જાય. અને એવું લક્ષ જાય એવું તો થાય નહીં. કેમ કે એમને તો હવે બધા જ કષાયોનો અભાવ થયો છે, કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એટલે એમને એ તો હોય નહીં. એટલે જે બહાર બધાને જાણે છે જે વાત આપણે લઈએ છીએ એ તો શક્તિ અપેક્ષાએ લેવાની છે. એટલે વ્યવહારથી એને એમ કહેવાય કે બધાને જાણે છે, કેવળ જ્ઞાન છે તે પરને જાણે છે, એ અપેક્ષાએ વ્યવહારથી જ કહેવાય. ખરેખર તો એ જાણે કોને? પોતાને જ જાણે, સ્વને જ જાણે. કેમ કે પોતે તો હવે એમને કોઈ પ્રકારના રાગ રહ્યા નથી કે દ્વેષ રહ્યા નથી, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ રહી નથી, એટલે પર સાથે સુકરા જોડાય. પરમાં જોડાવાનું તો કોઈ પ્રયોજન જ નથી. એટલે એ સ્વને જ જાણે છે, પરને જાણતા નથી. પણ એમને શક્તિ અપેક્ષાએ એમ કહી શકાય કે પરને જાણે છે, કેમ કે સર્વજ્ઞતા પ્રગટ કરી છે. એ સર્વજ્ઞપણું એવું છે કે જ્ઞેય માત્રને જાણે, કોઈ જ્ઞેયને ન જાણે એવું નહીં, એટલે એમ કહેવામાં આવે છે કે કેટલાક નહીં તો કે જગતના જેટલાક નહીં છે એ બધાને જાણે, એટલે વ્યવહારથી એમ કહી શકાય કે એ જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી પર્યાયોને એકી સાથે એક સમયમાં જાણે. પણ એને આપણે એમ સમજવાનું કે શક્તિ અપેક્ષા એ વાત છે. એટલે પર સંબંધીનું જે જ્ઞાન છે એ પણ હવે એ વખતે એમને એ પર્યાયમાં થતું નથી, એ કરતા નથી, એની તરફ એમનું લક્ષ્ય હોય નહીં. અહીંયા વાત કહી છે ને, પણ પર સંબંધીનું જ્ઞાન જીવને થતું નથી એવો એનો અર્થ નથી. એ દ્વારા જણાવવું એ છે કે એ કરી શકે પર સંબંધીનું જ્ઞાન, પણ એના તરફ કોઈ એમનો ઉપયોગ હોતો નથી. એમનો ઉપયોગ તો પોતાનામાં જ હોય છે. હવે તો પછી તો કેવળ જ્ઞાન થયા પછી તો એમને ઉપયોગ પણ કહેવાતો નથી, કેમ કે એ ઉપયોગ સ્થિર થઈ ગયા છે. હવે એ ફરતા નથી, એ ઉપયોગ કંઈ જ્ઞાન દર્શનના ઉપયોગ હવે કંઈ ફરતા નથી, એ લક્ષ્ય કરાવનારા રહ્યા નથી, એ તો સ્થિરતા કરાવનાર થઈ ગયા છે. એટલે એમને બહારનું જાણવું થતું જ નથી. એટલે પર સંબંધીનું જ્ઞાન જીવને થતું નથી તેવો એનો અર્થ નથી. એમાં એમ કહેવું છે કે એ શક્તિ અપેક્ષા એ જો કહેવા જઈએ તો એ પરને જાણે, બસ એટલો જ એનો અર્થ છે. બાકી ખરેખર તો એ પરને જાણતા નથી. એના પછી બીજો એક જવાબ છે, એમાં કહ્યું છે કે જ્ઞાન પોતામાં તન્મય થઈને પોતાને જાણે છે તે નિશ્ચય છે. પોતે પોતાને જાણે તે નિશ્ચય છે. એટલે કેવળી ભગવાન તો પોતે પોતાને જ જાણે છે, એ જ પ્રમાણે એ નિશ્ચય છે. તો અહીંયા પ્રશ્ન 169 થયો. હવે એના પછી પ્રશ્ન 170 છે, એમાં હે જ્ઞેય અને ઉપાદેયનો અર્થ શું છે, કે છે કે હે જ્ઞેય અને ઉપાદેયનો શું અર્થ છે. ઉત્તરમાં કહ્યું છે કે હે એટલે ત્યાગવા યોગ્ય, જ્ઞેય એટલે જાણવા યોગ્ય, અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય. હવે હે જ્ઞેયને એ ઉપાદેય એની હવે આગળ વાત કરવાની છે, તો એ હવે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હે શું છે, આ જે ટૂંકા અર્થ આપ્યા છે એને થોડોક આપણે વિસ્તારથી જરા સમજી લઈએ, એટલે આવતી વખતે આપણને તકલીફ નહીં પડે. હે છોડવા યોગ્ય, છોડવાનું તો શું છે, ખરેખર તો જીવ કોઈ વસ્તુને છોડી શકે છે, એને ગ્રહણ કર્યું હોય તો છોડી શકે. તો કોઈ વસ્તુને ગ્રહણ તો કરતો નથી, આત્મા શુદ્ધ આત્મા છે એ તો કોઈને ગ્રહણ કરતો નથી. શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું છે, શેને ગ્રહણ કરે, કોઈને ગ્રહણ નથી કરતો, એનું શુદ્ધ સમાન સ્વરૂપ છે તો કોઈ ગ્રહણ કરતો જ નથી. એટલે ખરેખર તો એને એ છોડવા યોગ્ય એને માટે કંઈ છે જ નહીં. તો શું છે, તો કે એની માન્યતા જે છે, એનો ભાવ છે, વિભાવ ભાવ જે છે એ અન્ય ભાવ પોતે પોતાના સ્વભાવ ભાવે નથી પરિણમતો. તો એ જે વિભાવ ભાવમાં એણે વસ્તુ પદાર્થ જે છે એને પોતાના માન્યા છે, એ માન્યતા હોય છે, એને છોડવા જેવી હોય છે, એ ત્યાગવા યોગ્ય હોય છે. બાકી પદાર્થોનો ત્યાગ તો એ કરી શકતો જ નથી. એ જ્યારે કહેવામાં આવે તો એ ખરેખર જોવા જઈએ તો એ પદાર્થોને છોડી શકે છે એમ તો છે જ નહીં. પદાર્થો છૂટા જ પડ્યા છે, ભગવાન આત્માથી પદાર્થો તો છૂટા જ પડ્યા છે. જ્ઞેયની વાત લઈએ તો જ્ઞેયમાં પણ થોડું સમજવાનું એ છે કે જ્ઞેય કોણ છે, તો કે જેનું જ્ઞાન થઈ શકે એ બધું જ્ઞેય છે, જેને જાણી શકાય એ બધું જ્ઞેય છે. હવે ઇન્દ્રિય દ્વારા ઘણી બધી વસ્તુ ન જણાતી હોય એટલે એનો અર્થ એવો નથી કે જ્ઞેય નથી. ઇન્દ્રિય દ્વારા તો બહુ ઓછું જણાય, ઇન્દ્રિય તો દ્વારા થતું જ્ઞાન તો સીમિત જ્ઞાન છે. એટલે અતિન્દ્રિયપણે લેવાનું, એમાં અતિન્દ્રિયપણે જે જણાઈ શકે છે એ બધું જ્ઞેય છે. જ્ઞેયમાં સાચા અર્થમાં જ્ઞેયનો અર્થ એ છે કે જે અતિન્દ્રિયપણે જણાઈ શકે, એટલે ઇન્દ્રિયો વિના પણ, એટલે સીધે સીધું પ્રત્યક્ષ જે કેવળી ભગવાનને સર્વજ્ઞ ભગવાનને જણાઈ શકે છે, જે વસ્તુ જણાઈ શકે છે એ બધું જ્ઞેય છે. અને ત્રીજી વસ્તુ ઉપાદેય, એટલે આદરવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય. હવે ગ્રહણ કરવા યોગ્ય છે એ પણ આમ જોવા જઈએ તો વ્યવહારથી કહેવાય કે આ ગ્રહણ કરવું, આત્માને ક્યાં ગ્રહણ કંઈ કરવાનું છે. આત્મા તો પોતે પોતાના સ્વરૂપને જ ગ્રહણ કરે છે, બીજા કોઈને ગ્રહણ કરતો જ નથી. એટલે જે જિનેશ્વર ભગવાનની વાણી જે છે એને આપણે એમ કહીએ કે આ એ આદરણીય છે, એ ગ્રહણ કરવા યોગ્ય જે છે એમ કહેવું એ પણ વ્યવહાર નહીંનું કથન છે. ખરેખર તો એ પોતે પોતાના સ્વરૂપ સિવાય બીજા અન્યને કોઈને ગ્રહણ કરી શકતો જ નથી. એટલે ઉપાદેય છે એ સાચા અર્થમાં જોઈએ તો શું છે, તો કે પોતાનું સ્વરૂપ છે એ જ ઉપાદેય છે, અન્ય કંઈ ઉપાદેય નથી. તો હવે આ સંબંધીના જે પ્રશ્ન જે છે 171 થી શરૂ કરીને એ બધા આપણે હવે આવતા સ્વાધ્યાયમાં લઈશું. તો આજે આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. હા બોલો. હા, એટલે એમણે એ રીતે લખ્યું છે. ખરેખર તો એ જયારે કેવડી છે એ તો પર સાથે તન્મય થતા જ નથી, એ તો થતા જ નથી. તો એમણે વાક્ય તરીકે એ રીતે લખ્યું છે, જ્ઞાન પરની સાથે તન્મય થઈને જાણે તો નિશ્ચયથી જાણ્યું કહેવાય. એટલે એમાં કહેવું એ છે કે નિશ્ચયથી પરને જાણતા નથી, એમને આમ કહેવું એ છે. એમ કહેવા માટે થઈને કે પરને નિશ્ચયથી જાણતા નથી પણ વ્યવહારથી જાણે છે, એમ મૂળ વાક્ય મૂક્યું છે ને. એટલે તન્મય તો પોતાની સાથે જ થાય છે. જો ઉપર પ્રશ્ન જ એ રીતે લખ્યો છે કે કેવળ જ્ઞાન સ્વને નિશ્ચયથી જાણે છે અને પરને વ્યવહારથી જાણે છે, એટલે એમાં એમણે પહેલા આ વાત લીધી કે ભાઈ જ્ઞાન પરની સાથે તન્મય થઈને જાણે તો નિશ્ચયથી જાણ્યું કહેવાય, એટલે પણ પરની સાથે તો એ થતા જ નથી. એટલે પરની સાથે એક તન્મય પણ છે જ નહીં, એટલે એ પરને નિશ્ચયથી નથી જાણતા પણ વ્યવહારથી જાણે છે, એમ જણાવવું એ છે. પરની સાથે તન્મયપણું છે નહીં ને, પરની સાથે તન્મયપણું એમને ના હોય. પરની સાથે તન્મયપણું કોને થાય? તો હા, બરાબર છે ને. જ્ઞાન પરની સાથે તન્મય થઈને જાણે તો નિશ્ચયથી જાણ્યું કહેવાય, એટલે પરને, બરાબર. તો પરને તો નિશ્ચયથી જાણતા જ નથી ને, પણ જ્ઞાન પરમાં તન્મય એકમય થયા વિના પરને જાણે છે, બરાબર છે ને. એટલે એ પરને નિશ્ચયથી જાણતા નથી, એમ મૂળ કહેવું એ છે. ઉપર સવાલમાં શું કહ્યું છે કે સ્વને નિશ્ચયથી જાણે છે, અને પછી જવાબમાં એમણે પરને નિશ્ચયથી જાણતા નથી એમ જવાબ આપ્યો છે, બરાબર છે. સમજાયું તમને? પ્રશ્ન કર્યો છે ને એમાં એવી રીતે લખ્યું છે કે કેવળ જ્ઞાન સ્વને નિશ્ચયથી જાણે છે અને પરને વ્યવહારથી જાણે છે. હવે પરને વ્યવહારથી જાણે છે એમ લખ્યું છે, એ પ્રશ્ન તરીકે લખ્યું છે. જયારે જવાબ આપ્યો છે એમાં એમ લખ્યું છે કે પરને એ નિશ્ચયથી જાણતા નથી એમ કરીને જવાબ આપ્યો છે. એટલે લખ્યું છે શું કે જ્ઞાન પરની સાથે તન્મય થઈને જાણે તો નિશ્ચયથી જાણ્યું કહેવાય, પણ જ્ઞાન પરમાં તન્મય થયા વિના જાણે છે, એટલે કે એ નિશ્ચયથી જાણતા નથી, એટલે એ વ્યવહારથી જાણ્યું એમ કહેવામાં આવે છે, બરાબર છે. એટલે એ જવાબ છે ને, પ્રશ્ન કરતા જવાબ જુદી રીતે લખ્યો છે. એટલે મૂળ એમને સિદ્ધ એ કરવું છે કે પરને જે જાણવું છે તે નિશ્ચયથી જાણ્યું નથી. કોને માટે? કેવળી ભગવાનની વાત છે, કેમ કે હવે એમનું તન્મયપણું છે નહીં. પર સાથે તન્મયપણું તો હોય નહીં હવે, પર સંબંધીનું જ્ઞાન. પણ પછી પાછી સ્પષ્ટતા કરી કે એ પરને જાણે તો છે ને, તો કે હા વ્યવહારથી જાણે છે. એ કહ્યું એનો અર્થ શું છે? તો કે શક્તિ અપેક્ષા એ જાણી શકે છે એ માટે, એટલે કે એને એ જાણતા નથી એમ નહીં, એમ કરીને પાછળ નીચે સ્પષ્ટતા મૂકી છે કે પણ પર સંબંધીનું જ્ઞાન જીવને થતું નથી એવો તેનો અર્થ નથી. એમ એ જ્ઞાન થાય છે પણ એક એમ એની સાથે તન્મયતા છે જ નહીં, એટલે એને જાણતા જ નથી, પોતે પોતાના સ્વરૂપમાં જ છે, બરાબર છે. એટલે વ્યવહારથી જાણે છે એમ કહેવાય, અથવા તો શક્તિ અપેક્ષા એમ બધું કહેવામાં આવે, પણ ખરેખર તો એવું જ છે. પણ મૂળ તો આ બધું બતાવવું એટલા માટે પડે છે કે જીવોને એ ભાન જ નથી થતું કે કેવળ જ્ઞાન કેવું છે. તો કે કેવળ જ્ઞાનનું મહાત્મ્ય દર્શાવવું હોય ને, એટલે એના વર્ણન તરીકે એમ કહેવામાં આવે કે ભાઈ જગતના બધા જ પદાર્થોને એક સાથે જાણે, એટલે એને એનું મહાત્મ્ય આવે. ઓહો, બધા પદાર્થોને એક સાથે? તો કે આ બધા, અને ત્રણેય કાળના ની પર્યાયોને જાણે, તો આ ત્રણેય કાળની, એટલે એને મહાત્મા આવે. કહો આ સર્વજ્ઞતા કહેવાય. એ પરની વાત કરી અને એ મહાત્મ્ય સ્થાપે છે, કેમ કે જીવોને નહીતર ખ્યાલ નથી આવતો. એને એમ કહેવામાં આવે કે પોતે પોતાના સ્વરૂપમાં લીન થઈ અને આનંદ માણે છે, તો એમાં ઘણાને એનું મહાત્મ્ય જ નથી આવતું. હવે ખરેખર તો એ જ વસ્તુ કહેવા જેવી છે, પણ તો પછી પેલાને સામાને ખ્યાલ જ નથી આવતો કે એમાં કેવળ જ્ઞાનમાં શું થાય. એટલે હંમેશા એવું જ શીખવાડવામાં આવે છે બધાને નાનપણથી કે કેવળ જ્ઞાન થાય એટલે બધું દેખાય, એમ એ જ વાત કરવામાં આવે. ખરેખર તો કેવળ જ્ઞાન થાય એટલે કંઈ જુએ નહીં. એ કેવળ જ્ઞાન પ્રગટ કરનાર જીવને આમાં અહીંયા જગતમાં તો ક્યાંય એને રસ નથી, તો પછી ત્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને એ જોતા હશે? હોય જ નહીં ને, એ હોય જ નહીં. પણ હવે શું કરાય? હવે જેને જેવી ભાષા હોય એવી ભાષામાં સમજાવવું પડે. આપણે સમયસારની ગાથામાં પણ એ વાત એ રીતે આવી છે કે મ્લેચ્છને મ્લેચ્છની ભાષામાં સમજાવાય, બરાબર છે ને. એ પ્રમાણે અહીંયા પણ આપણે જે સામાન્ય જીવો છે એને મહત્તા છે નહીં લાગે, તો કે જે પદાર્થો જે ઇન્દ્રિયથી એ જ્ઞાન નથી કરી શકતો, ઇન્દ્રિય દ્વારા એને જાણી નથી શકાતું, અને જો બીજા એને જાણી શકે છે તો એનું એને મહત્વ લાગે, ઓ હું નથી જાણી શકતો ને આ જાણી શકે છે. બસ અહીંયા બેઠા બેઠા એને કહીએ કે જો આ શું ચાલી રહ્યું છે ત્યારે સુરતમાં, કે હું એનું વર્ણન કરું તો એને લાગે કે આ તો કોઈ પણ જાતના માધ્યમ વગર, હવે અત્યારે તો આ ટીવી ને આ બધાના માધ્યમથી એ થાય છે, પણ એને બદલે એમ કે જો એના વગર હું અહીંથી તને જાણીને કહી શકું તો એને લાગે કે આ ગ્રેટ થિંગ. પછી કોઈ પણ જગ્યાએ તું ગમે તે જ્યાં કોઈ પણ બીજા વેવ્સ ત્યાંથી લેવામાં ના આવતા, કેમેરા મૂકવામાં ના આવ્યો, છતાં પણ અમે અહીંયા બેઠા બેઠા બધી જગ્યાની વસ્તુ તને કહીએ તો એને લાગે કે હા ગ્રેટ થિંગ. એટલે એને એ કહેવામાં આવે, શું થાય, કેમ કે જીવો બિચારા ને પોતાની શક્તિ નથી ને એના કરતા વિશેષ શક્તિ કેવી હોય એવું દર્શાવવામાં આવે તો એને એ તરફનું આકર્ષણ થાય, એનું એની મહત્તા લાગે અને એ પ્રમાણે એ સમજે. પણ પછીથી એ સમજ્યા પછીથી એને મૂળ વાત તો એ સમજવાની છે કે કેવળ જ્ઞાન થયા પછીથી પ્રભુ કોઈને જાણવા જતા નથી, કેમ કે એ તો હવે ક્યારનું છોડી દીધું છે, એમને કોઈમાં રસ હોય નહીં ને કોઈને જાણીને શું કામ છે, જગતના બધા જીવોની બધી પર્યાયોને જાણીને એમને શું કામ હોય, કંઈ કામ ન હોય, એટલે કોઈને જાણતા નથી, ખરેખર નથી જાણતા, ખરેખર એમ જ છે કે શું પોતાના સ્વરૂપમાં જ છે, પણ એમને જ્ઞાન થઈ શકે એવો એ વાત બતાવવી છે, એટલે બરાબર છે. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. જય જીનેન્દ્ર.